નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહ હસન આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. હમાસમાં ચાલી રહેલા સંઘર્ષમાં ઇઝરાયેલના મૃત્યુઆંક 700 અને ઘાયલોની સંખ્યા 2100થી વધુ થઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી 12 ઓક્ટોબર સુધી ઇટાલી અને ફાન્સની મુલાકાતે જશે. સિક્કિમમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ. રાજ્યમાં મૃત્યુઆંક 33 થયો. કેન્દ્રીય ટીમ આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. અને આઈસીસી પુરૂષ વિશ્વકપ ક્રિકેટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી પરાજય આપ્યો. સમાચાર વિસ્તારથી. તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહ હસન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંવાદ કરશે. બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરાર કરવામાં આવશે. તાંઝાનિયાના રાષ્ટ્રપતિ ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારતની 4 દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તાંઝાનિયાના રાષ્ટ્રપતિનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અમારા સંવાદદાતા જણાવે છે કે તાંઝાનિયાના રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળ્યા બાદ સુશ્રી હસનની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરશે. સુશ્રી હસન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. તેમના સન્માનમાં રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તેઓ નવી દિલ્હીમાં વેપાર અને રોકાણ મંચના કાર્યક્રમમાં ભાગ લેશે. દરમિયાન કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહ હસન સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિએ G20માં આફ્રિકન સંઘને કાયમી સભ્ય તરીકે સામેલ કરવાની તેમની પહેલની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. G20 શિખર બેઠકમાં તેમની પ્રારંભિક ટિપ્પણીમાં પ્રધાનમંત્રીએ આફ્રિકન સંઘના અધ્યક્ષ અઝાલી આસુમાનીને કાયમી સભ્ય તરીકે G20 નેતાઓના ટેબલ પર બેસવા આમંત્રણ આપ્યું હતું. હમાસ સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ઇઝરાયેલમાંથી મૃત્યુઆંક 700 અને ઘાયલોની સંખ્યા 2100થી વધુ થઈ ગઈ છે. મૃત્યુઆંક વધવાની ધારણા છે કારણ કે કેટલાક વિસ્તારો હમાસના હુમલાખોરોથી મુક્ત થવાના બાકી છે અને હજુ પણ લડાઈ ચાલુ છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે હમાસે ઓછામાં ઓછા 100 ઇઝરાયેલીઓને બંધક બનાવ્યા છે. ઇઝરાયેલ હમાસ યુદ્ધનો બીજો દિવસ પૂરો થયો તેમ છતાં હમાસના હુમલાખોરોને ઇઝરાયેલમાંથી સંપૂર્ણપણે હાંકી કાઢવામાં આવ્યા નથી. હમાસ અને ઇઝરાયેલના સુરક્ષાકર્મીઓ વચ્ચે હજુ પણ અનેક સ્થળોએ લડાઈ ચાલુ છે. દરમિયાન પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતાન્યાહુએ કહ્યું છે કે દેશ હમાસ પર અભૂતપૂર્વ ખર્ચ લાદશે. હમાસ નિયંત્રિત ગાઝામાં મોટા પાયે જમીન હુમલાની અપેક્ષા છે, જે પેલેસ્ટીયન ઇસ્લામિક જેહાદ જેવા અન્ય નિયુક્ત આતંકવાદી સંગઠનોનું ઘર પણ છે. અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાની સરકાર ઇઝરાયેલ સંરક્ષણ દળોને યુદ્ધ સામગ્રી સહિત વધારાના સાધનો અને સંસાધનો ઝડપથી પહોંચાડશે. અમેરિકી સંરક્ષણ વડાએ એમ પણ કહ્યું કે તેમણે યુએસએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ, એક વિમાનવાહક જહાજ અને તે પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં યુદ્ધ જહાજો સાથે જઈ રહ્યું છે તેને માર્ગદર્શન આપ્યું અને વોશિંગ્ટન આ પ્રદેશમાં લડાકુ વિમાન સ્ક્વોડ્રન વધારી રહ્યું છે. મધ્યપૂર્વ શાંતિ પ્રક્રિયા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશેષ સંયોજક ટોરવેનેસ લેન્ડ ઇઝરાયેલ અને ગાઝામાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે અમેરિકા, યુરોપીયન સંઘ, કતાર, ઇજિપ્ત અને લેબનોન સાથે સંપર્કમાં છે. હમાસ દ્વારા દક્ષિણ અને મધ્ય ઇઝરાયેલમાં રોકેટ છોડ્યા બાદ ગઈકાલે તેમનું નિવેદન આવ્યું છે. હમાસના હુમલાઓથી ઇઝરાયેલમાં મૃત્યુઆંક 700ને વટાવી ગયો છે. ઇઝરાયેલી દળો હમાસના આતંકવાદીઓ સામે લડાઈ ચાલુ છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતાન્યાહુએ ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વાતચીત કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રી નેતાન્યાહુએ જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્સ, યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી, ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની અને બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સહિત અન્ય વિશ્વ નેતાઓ સાથે પણ વાતચીત કરી અને તેમણે તેમના દેશની સુરક્ષા માટે ઇઝરાયેલી પક્ષના સમર્થન માટે કહ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલના રાજદૂતે ગઈકાલે પેલેસ્ટીયન ઇસ્લામિક જૂથ હમાસ પર યુદ્ધ અપરાધોનો આરોપ મૂક્યો હતો અને પ્રતિજ્ઞા લીધી હતી કે હવે હમાસના આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે સંઘર્ષ અંગે ચર્ચા કરી હતી. ગાઝાના પેલેસ્ટીયન વિસ્તારોમાંથી શરૂ કરાયેલા નાટકીય હુમલામાં હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલી શહેરોમાં હુમલો કર્યો હતો જેમાં 700થી વધુ ઇઝરાયેલીઓ માર્યા ગયા હતા અને ઘણા બંધકો સાથે ભાગી ગયા હતા. 1973ના યુદ્ધ પછી ઇઝરાયેલ માટે આ સૌથી વધુ ઘાતક દિવસ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી 12 ઓક્ટોબર સુધી ઇટાલી અને ફાન્સની મુલાકાતે જશે. રોમમાં ઇટલીના સંરક્ષણ મંત્રી ગુડો ક્રાઇસ્ટિનોને મળવાના છે. ઉલ્લેખનીય છે કે ઇટાલીના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન આ વર્ષે માર્ચમાં ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. પ્રવાસના બીજા તબક્કામાં શ્રી સિંહ પેરિસમાં તેમના સમકક્ષ ફાન્સના સશસ્ત્ર દળના મંત્રી સેબેસ્ટિયન લેકોર્નુ સાથે 5મું વાર્ષિક સંરક્ષણ સંવાદ યોજશે. ભારત અને ફાન્સે તાજેતરમાં વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની ઉજવણી કરી હતી. રોમ અને પેરિસ બંને દેશોમાં સંરક્ષણ મંત્રી ઉદ્યોગના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે ઔદ્યોગિક સહયોગ માટે સંભવિત તકોની ચર્ચા પણ કરશે. ગૃહ મંત્રાલય હેઠળનું આંતર મંત્રાલય કેન્દ્રીય જૂથ કુદરતી આપત્તોથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સિક્કિમના ગંગટોક પહોંચ્યું છે, જે રાજ્યમાં પૂરની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે અને લાગતા વળગતા વિભાગો સાથે બેઠકો કરશે. દરમિયાન ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સના જવાનો ગુમ થયેલા જવાનોને શોધવામાં જોતરાયા છે. ગુમ થયેલા 23 જવાનોમાંથી અત્યાર સુધીમાં 9 જવાનોના મૃત્યુ થયા છે, જ્યારે બાકીના જવાનોની શોધ ચાલી રહી છે. સેનાના જવાનો ઉત્તર સિક્કિમના લાચેન, લાચુંગ અને ચુંગથાંગ સહિતના વિસ્તારોમાં ફસાયેલા 1700 પ્રવાસીઓને પણ મદદ કરી રહ્યા છે. તેમના દ્વારા આ પ્રવાસીઓને ખોરાક, તબીબી સહાય, સંદેશાવ્યવહારની સુવિધાઓ આપવામાં આવી રહી છે. સિક્કિમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 33 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 2563 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે લગભગ 7025 લોકોને 30 રાહત શિબિરોમાં લઈ જવાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપત્તિની આ પરિસ્થિતિને સતત નોંધી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રાએ ગઈકાલે મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગના નિવાસસ્થાને મુલાકાત કરીને આ બચાવ કામગીરી તેમજ નુકસાન થયેલ સંપત્તિના પુનઃસ્થાપન માટે જરૂરી પગલાં લેવા ચર્ચા કરી હતી. આઈસીસી પુરૂષ વિશ્વકપ ક્રિકેટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી પરાજય આપ્યો છે. ગઈકાલે એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે જીત મેળવીને તેના અભિયાનની વિજય શરૂઆત કરી હતી. દરમિયાન ઓસ્ટ્રેલિયાએ આપેલા 200 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 41 ઓવર 2 બોલમાં 4 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 85 અને કેએલ રાહુલે અણનમ રહી 97 રન બનાવી ભારતને જીત અપાવવામાં મદદ કરી હતી. કેએલ રાહુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની વિશ્વકપમાં પ્રથમ મેચ જીતવાની 27 વર્ષ જૂની પરંપરા તૂટી ગઈ છે. આ પહેલા પ્રથમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયાના 49 ઓવર અને 3 બોલમાં માત્ર 199 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 3, જસપ્રીત બુમરાહે અને કુલદીપ યાદવે 2-2 વિકેટ, જ્યારે રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. ઉત્તરાખંડમાં ગઈકાલે મોડી રાત્રે નૈનીતાલ જિલ્લાના કાલાઢુંગી રોડ પર મંગોલી ઘાટક પાસે 31 મુસાફરોને લઈ જતી બસ ખાઈમાં પડતા 7 લોકોના મોત થયા છે અને 22 ઇજાગ્રસ્ત થયા છે. બસ દુર્ઘટનામાં સામેલ વ્યક્તિઓ હરિયાણાના હિસાર જિલ્લાના શાળાના શિક્ષકો હતા, જેઓ નૈનીતાલની યાત્રા પરથી પરત ફરી રહ્યા હતા. અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા વધીને 2400 થઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેવું માનવામાં આવે છે કે ભૂકંપના કારણે પડી ગયેલી ઇમારતોના કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્રના માનવીય સહાયતા અંગેની બાબતોના કાર્યાલયે જણાવ્યું છે કે ભૂકંપના કારણે ઓછામાં ઓછા 465 મકાનો નાશ પામ્યા હતા અને 135ને નુકસાન થયું છે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહ હસન આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. હમાસ સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ઇઝરાયેલમાં મૃત્યુઆંક 700 અને ઘાયલોની સંખ્યા 2100થી વધુ થઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી 12 ઓક્ટોબર સુધી ઇટાલી અને ફાન્સની મુલાકાતે જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.